તારીખ 27/11/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 430 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 779
શ્રીમદ રાજચંદ્ર પચરામૃત 430મો પત્ર ચાલે છે આનું 363 બે પારિગ્રાફ ચાલી ગયા છે નીચે છેલ્લો પારિગ્રાફ જીવ જો અજ્ઞાન પરિણામી હોય તો તે અજ્ઞાન નિયમિતપણે આરાધવાથી જેમ કલ્યાણ નથી તેમ મોહરૂપ એવો એ માર્ગ અથવા એવા એ લોક સંબંધી માર્ગ તે માત્ર સંસાર છે. તે પછી ગમે તે આકારમાં મૂકો તો પણ તે સંસાર છે. તે સંસાર પરિણામથી રહિત કરવા અસંસારગત વાણીનો અસ્વચ્છંદ પરિણામે જ્યારે આધાર પ્રાપ્ત થાય છે ત્યારે તે સંસારનો આકાર નિરાકારતાને પ્રાપ્ત થાય છે. શું કીધું? દ્રષ્ટાંત અજ્ઞાનની સાથે મોહનો આપ્યો. જેમ અજ્ઞાન પરિણામે જીવ પરિણમે અને એમને પરિણમતો રહે, અજ્ઞાનપણે પ્રવૃત્તિ કરતો રહે તો એથી જેમ એનું કલ્યાણ થતું નથી એટલે શું છે, સંસારમાં જીવ સંસારની રીતે પરિણમન કરે છે. શરીરમાં પોતાપણું કરે છે, કુટુંબ પરિવારમાં પોતાપણું કરે છે, અનેક કાર્યોમાં કરતા બુદ્ધિએ પરિણમે છે, ભોગ ભોગમાં ભોગતા બુદ્ધિએ પરિણમે છે, સંયોગોની આધાર બુદ્ધિએ પરિણમે છે. તો એ બધું પરિણમનથી કાંઈ આત્માનું કલ્યાણ તો થતું નથી. તેમ મોહરૂપ એવો એ માર્ગ કોઈ પણ જિનમાર્ગને છોડીને કોઈ પણ માર્ગ છે, ગમે તે સંપ્રદાય હોય, મોહરૂપ એવો માર્ગ છે અથવા એ લોક સંબંધી માર્ગ જે તે સંપ્રદાયમાં હોય, જે તે સમાજમાં હોય, એ સમાજને અનુસરીને સામાજિક દ્રષ્ટિકોણથી જીવ ગમે તે પ્રવૃત્તિ કરે, ધર્મની ધર્મના નામે કોઈ સાધન કોઈ પ્રવૃત્તિ કરે તો તે માત્ર સંસાર જ છે. જેમ બીજા જીવોને સંસાર છે એવો જ આ સંસાર જ છે, બીજું કાંઈ નથી. કોઈ એમ કે ભાઈ અમારા ઘરમાં તો બધા નિયમિત રીતે મંદિર જાય, નિયમિત રીતે દર્શન કરે, નિયમિત રીતે પૂજા કરે, ફલાણું કરે, નિયમિત રીતે આમ કરે તેમ કરે, અમુક દિવસે વ્રત કરે, ફલાણું કરે, હા એ બધો સંસાર જ છે એમ કે છે. જેમ બીજા જીવોને સંસાર સંસાર છે એમ આ એક મોહરૂપ માર્ગ છે, એ બધો માર્ગ સંસાર જ છે. ઓલામાં આમાં કઈ ફેર નથી એમ કેવું છે. પછી તે ગમે તે આકારમાં હોય તે સંસાર જ છે, ગમે તે સંપ્રદાય હોય અને ગમે તે સંપ્રદાયની ગમે તે ધાર્મિક ક્રિયા હોય, એ બધો સંસાર જ છે. ગમે એ આકારમાં હોય, એનો આકાર એટલે દેખાવ ગમે તેવો હોય, એ સંસાર જ છે. તે સંસાર પરિણામથી રહિત કરવા, એવા સંસાર પરિણામથી રહિત કરવા માટે અસંસારગત વાણીનો અસ્વચ્છંદ પરિણામે જ્યારે આધાર પ્રાપ્ત થાય છે. અસંસારગત વાણી એટલે શું? કે જે આત્માઓ સંસારથી છૂટવાના માર્ગે છે, માર્ગ એટલે ઉપાયમાં છે, સત્ય ઉપાય કરે છે, પ્રતિક્ષણ સંસારથી છૂટી રહ્યા છે, એવા કોઈ પણ જીવને, એવા કોઈ પણ આત્માની જે વાણી છે એ અસંસારગત વાણી છે. એ સંસારથી છોડ આવશે, એ વાણી શું કરશે? સંસારથી કેમ છૂટવું એ રસ્તો બતાવશે. પણ ક્યારે? કે એ વાણીનો અસ્વચ્છંદ પરિણામે જ્યારે આધાર પ્રાપ્ત થાય છે ત્યારે. એટલે એમ છે કે એવા મોક્ષ માર્ગી આત્માઓની વાણી જે છે એ વાણી ઘણાને પ્રાપ્ત થાય છે, પણ ઘણા સ્વચ્છંદ મુકતા નથી. પોતાની રીતે શાસ્ત્ર વાંચે, પોતાની રીતે અર્થઘટન કરે, પોતાની રીતે ચાલે, એ બધા સ્વચ્છંદે ચાલે છે. જ્ઞાનીની આજ્ઞા એ નહીં, એ સ્વચ્છંદે ચાલે છે. એ સ્વચ્છંદે ન ચાલે ને અસ્વચ્છંદ પરિણામે જ્યારે એ વાણીનો આધાર લે ત્યારે એ સંસારનો આકાર નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે. ત્યારે જે સંસારના આકારે પરિણામો થઈ ગયા ધાર્મિક
હોય,
બહુ મોટો અપરાધ છે. અથવા વિતરાગ સર્વજ્ઞ જીનેશ્વર પરમાત્માનું અપમાન છે. અમે કેવી રીતે કે જે શૃંગાર છે એ સંસારીઓને હોય છે, રાગના પરિણામે હોય છે, રાગ વગર એ પ્રવૃત્તિ થતી નથી. અને જે રાગથી પાર થઈ ગયા છે, એ રાગથી મુક્ત થઈ ગયા છે, એને એવા દેખાવમાં મૂકવા એમનું મોટું અપમાન છે. જેમ કોઈ માણસે દારૂ કે બીડીના વ્યસનનો ત્યાગ કર્યો છે, પછી સ્વર્ગવાસ થયા પછી એમનો ફોટો દારૂની બોટલ સાથે ન ચિતરાવે. ઘરમાં પેઇન્ટિંગ કરવું હોય સારું, કે ભાઈ આપણે ફોટો સારો મૂકો, આપણા ઘરના વડીલ હતા, આપણને આપણા પર ઘણો ઉપકાર કરી ગયા છે, તો એ બીડી કે દારૂ સહિતનો ફોટો ન મુકાય. અને મૂકે તો એનું અપમાન છે. શું છે? સમજે ત્યારે એના પરિણામ પાછા વળી જાય. આમ ન હોય, આમ ન હોય, આમ ન હોય, આમ ન હોય, આવું ન હોય, આ બરાબર નથી. તો એ ત્યાંથી એને એમ કેવું ન પડે કે હવે તમે ત્યાં ન જતા. એમ સમજાવવું નથી પડતું કે હવે તમે રાગી દેવનું આરાધન ન કરતા, રાગી દેવનું પૂજન ન કરતા, એને સમજાવવું નથી પડતું. એટલે એનો જે સંસાર આકારે ધર્મ હતો એ નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે, એ છોડતો જાય છે. જેમ જેમ સમજાય છે તેમ તેમ છોડતો જાય છે. બીજા પ્રતિબંધ તેમની દ્રષ્ટિ પ્રમાણે કર્યા કરે છે, તેમજ જ્ઞાનીના વચન પણ તેની તે દ્રષ્ટિ આરાધે તો કલ્યાણ થવા યોગ્ય લાગતું નથી. નાનીના વચન પોતાની દ્રષ્ટિ પ્રમાણે વિચારે, સમજે, આરાધે, અને પ્રતિબંધ પોતાની દ્રષ્ટિ પ્રમાણે પાછા કર્યા જ કરે. તો આત્મકલ્યાણ થવા યોગ્ય લાગતું નથી. આજે જ એક વિચાર આવ્યો હતો કે આપણે સત્સંગ ચાલે છે, આપણે તો આપણો જ વિચાર કરીએ, કોઈનો વિચાર નથી કરવો. આપણે સત્સંગ કરીએ છીએ, બીજી બાજુ આપણે પ્રતિબંધ પણ ઘરમાં એમને એમ રાખીએ તો સત્સંગ જરૂર નિષ્ફળ જાય. એક વિચાર ચાલ્યો હતો, ઘર કુટુંબ આરંભ પરિગ્રહ એ બધામાં આપણે એમને એવા ને એવા પ્રતિબંધના પરિણામ રાખીએ, ત્યાં કઈ બાંધછોડ ન કરીએ, કેમ કે આપણે પરિણામ ઢીલાઈ ન પડે, અને સત્સંગ પણ કરીએ આપણે, એ સત્સંગ કોઈ દિવસ સફળ ન થાય એમ કહેવા માંગે છે. બીજા પ્રતિબંધ તેમની દ્રષ્ટિ પ્રમાણે કર્યા કરે કે એમાં શું, એમાં શું, આપણા છોકરા છે એનું આપણે ધ્યાન ન રાખ્યું તો કોણ રાખે છે, કે બીજા કોઈ થોડાવે, આપણા બાળકોનું આપણા છોકરાનું આપણે ધ્યાન ન રાખ્યું તો બીજા કોઈ ધ્યાન રાખવા આવતા નથી, આપણે રાખવું જ જોઈએ ને. જાણે એ કોઈ પ્રારબ્ધ લઈને આવ્યા જ નથી, એવી વાત થઈ ગઈ. અને જેના મા બાપે ધ્યાન ન રાખ્યું એ છોકરાઓ કઈ રખડી પડ્યા છે કે ભૂખે મરી ગયા છે એવું કઈ બન્યું નથી. સૌના પ્રારબ્ધ પ્રમાણે ચાલે છે. એક વેપારી ભાવનગર માં જતો, અમારે જૂના વેપાર ની વાત કરું છું, સૂતર નો એવો બધો વેપાર કરતા હતા. સૂતર માંથી હાથવણા કાપડ બને અને દોરડા પણ બને, અમુક જાડા સૂતર ના દોરડા બને. મારા પિતાશ્રી ને બે જાતનો સૂતર નો ધંધો હતો. એટલે હું એકાદ બે વર્ષ બેઠો છું દુકાને, એ ભાવનગર પણ આવતો હતો. એની આંબા ચોકમાં એક ઠાકરસિંહ પટેલ કરીને હતા, સહી કરતા નતી આવડતી, સાવ અભણ માણસ હતો, પણ આર્થિક સ્થિતિમાં વેપારમાં બહુ સારું ચાલતું હતું. એને એક્ઝેક્ટલી સહી કરતા નતી આવડતી, બીજું એકાઉન્ટ બેકાઉન્ટ તો લખતા આવડે જ ક્યાંથી, એને પોતાના નામની સહી કરતા એને તે દિવસે નહોતી આવડતી. ધંધો બહુ સારો કરે, હાવ અભણ માણસ, આર્થિક રીતે ધંધાની રીતે બંને રીતે લોકોની દ્રષ્ટિએ સુપિરિયર ગણાય એવું કામ હતું એને. પ્રારબ્ધ પ્રમાણે સૌનું ચાલે છે. ભાવનગરમાં કચરાભાઈ વકીલ તો ઓળખો તમે, પટુભાઈ પિતાશ્રી, એને જગુભાઈ પરીખી એક સાથે લોમાં ભણેલા છે કોલેજમાં, લો કોલેજમાં, અને ભણવાની અંદર પણ સારા રહેતા. ક્યાં જગુભાઈની પીટી, ક્યાં કચરાભાઈની પ્રેક્ટિસ, ક્યાં જગુભાઈની પ્રેક્ટિસ. એક જ ક્લાસના વિદ્યાર્થીઓ, પ્રારબ્ધ પ્રમાણે સમૂહ ચાલે છે. એનો માણસ દરિદ્રી પણ હોય અને સંપન્ન પણ હોય, એક જ ભાવમાં બે ત્રણ ઉથલા ખાઈ જાય, પ્રારબ્ધના ઉદય પ્રમાણે ચાલે. ધ્યાન રાખીએ તો આમ થાય, એ બધા વિપરીત અભિપ્રાયોથી જીવ બહુ બંધાય છે, બહુ ચીકણા પરિણામ કરે છે. મંદિર જતા જતા રસ્તામાં વિચાર આવી ગયો હતો, જીવને સત્સંગની અસર થવી કે બોધ ચડવો એમ નહીં બનવાનું કારણ શું, કે બીજી કોઈ એવો એટલો ને એટલો પ્રતિબંધ સેવતા હોય છે. એટલો ને એટલો પ્રતિબંધ છે. એમાં શું છેતરાઈ છે ક્યાં? જ્યારે સત્સંગમાં સાંભળવા બેસે ત્યારે સારું લાગે. શું થાય? સારું લાગે ને, જરૂર ગમે. બસ આથી આગળ કાંઈ ન હાલે પછી પરિણામ. એટલે એમ થાય કે રોજ સાંભળું હું. પણ પરિણામ શું? શૂન્ય. કેમ કે બીજી બાજુ પ્રતિબંધ તો પોતાની દ્રષ્ટિ પ્રમાણે એમને એમ કર્યા કરે. એટલે ગમે એટલા વર્ષ વૃદ્ધાવસ્થા આવી જાય ને સાંભળતા સાંભળતા. અન્ય મતમાં તો એવું બોલાય છે, કથા સુણી સુણી ફૂટા કાન, તો એનું આવ્યું ભ્રમ જ્ઞાન. ભ્રમ એટલે આત્મા બોલાય છે, એનું કારણ એ છે. કેમ ન આવ્યું? કે જ્યાં ફેરફાર કરવો ઘટે છે ત્યાં જીવ ફેરફાર કરતો નથી. પોતાના મોહના પરિણામ જ્યાં જ્યાં થાય છે ત્યાં ત્યાંથી એ મોહ મટાડવાનો જીવનો પ્રયત્ન અવશ્ય હોવો જ જોઈએ. એક બાજુ એ પ્રયત્ન કરે તો બીજી બાજુ એનો ઉપદેશ લાગુ પડે, નહીતર ઉપદેશ સાંભળે પણ લાગુ ન પડે, નકામો જ જાય. તો કલ્યાણ થવા યોગ્ય લાગતું નથી. માટે તમે એમ ત્યાં જણાવો કે તમે કોઈ કલ્યાણના કારણ નજીક થવાના ઉપાયની ઈચ્છા કરતા હો, કે કોઈ કલ્યાણનું કારણ મળે તો આપણે એ કારણ સેવવું છે એવી ઈચ્છા હોય તો તેના પ્રતિબંધ ઓછા થવાના ઉપાય કરો, તો તમને કલ્યાણનું કારણ સમીપ થાય. નહીતર સમીપ હોય તો સમીપ ન થાય. જેમ કે કલ્યાણનું કારણ કોઈ જ્ઞાની પુરુષ છે, પણ પ્રતિબંધ ઓછા થવાનો કોઈ ઉપાય જ જીવ ન કરે તો જ્ઞાની શું કરે? એમાં શું કરી શકે જ્ઞાની? વાત સંભળાવે તો એટલે નહીં કે નહીં, અસર થવાની જ નથી પ્રતિબંધ આડે. પ્રતિબંધને લઈને એની જે પરિણતિ થઈ ગઈ હોય છે, એવી બળવાન પરિણતિ થઈ ગઈ હોય છે કે અંદરમાં એ પરિણતિ ભેદાય તો ઉપદેશ ચડે ને. પરિણતિ ભેદાવી જોઈએ ને, એ સંબંધેનો કાંઈ પ્રયત્ન જ ન હોય. એમ કઈ ઉપદેશ સારો લાગે સાંભળવો માટે કોઈ કામ થઈ જાય એવું કઈ બનતું નથી. પ્રતિબંધ છે એ માર્ગ અવરોધક, માર્ગને અવરોધ કરનારું બળવાન કારણ છે. આપણે બારગામ જતા હોય ગાડી લઈને, ને ઝાડ પડી ગયું હોય શું થાય? રસ્તો બંધ જ થઈ જાય ને, બીજું શું થાય? કેમ અટકી ગયા? આગળ ઝાડ પડ્યું છે, હાલ એ કંઈ એવું છે જ નહીં. બે બાજુ એવો ઊંડો હોય કે ઉતરે, ગાડી ઉતારીએ કાંઈ એવું ન હોય. રસ્તો ઊંચો હોય, બે બાજુની જમીન નીચી હોય, શું કરો? રહી જાય ગાડી ઉભી. બીજું તો પ્રતિબંધ છે, એ તો અવરોધક કારણ છે. એનું નામ જ પ્રતિબંધ છે, રોકે છે. કલ્યાણના માર્ગે જવા વાળાને રોકી લે છે. ભ્રાંતિમાં એમ પડે છે જેવું કે આપણે આટલું તો કરીએ છીએ ને, આટલું સાધન તો કરીએ છીએ ને, આટલું સાધન તો કરીએ છીએ ને, સત્સંગ તો કરીએ છીએ ને, મંદિર તો જઈએ છીએ ને, દાન તો કરી દઈએ છીએ, કાંઈ કામ ન આવે. પ્રતિબંધ મળો પાડવો જ જોઈએ. અને એ ઉપર પૂરેપૂરું લક્ષ હોવું જોઈએ પોતાનું. અને બરાબર જીવને તપાસવો જોઈએ અને પ્રસંગે તાવવો પણ જોઈએ. તાવવો જોઈએ એટલે શું, કે કોઈ એવા પ્રસંગ બને ઘરે હાજુ માંદું થાય લે ને ઘરમાં, ત્યારે જીવને તાવવો જોઈએ. જો હવે તું તને કેમ થાય છે જો હવે ઘરમાં એક સભ્યને કેન્સર ડિટેક્ટ થાય, પોતાના પરિણામ કેમ થાય છે? તાવવો જોઈએ વખત બરાબર. તાવવું એટલે પરીક્ષા કરવી, પોતાની ને પોતાની પોતે પરીક્ષા કરે, મારા પરિણામ કેમ ચાલે છે આ ઉદયમાં, કેટલું મારાપણું મેં કર્યું છે, હવે કેમ ચાલે છે. મારા પર પોતાના પ્રતિબંધક પરિણામોને જોઈને મોળા પાડવા જોઈએ. મારા આત્મકલ્યાણના બાધક અવરોધક કારણો છે, આ જ મારા આત્મકલ્યાણના અવરોધક કારણો છે. એવી રીતે બરાબર એ વખતે જાગૃતિ આવવી જોઈએ. અને નહી તો કલ્યાણની તૃષ્ણાનો ત્યાગ કરો. કલ્યાણની તૃષ્ણા શબ્દ વાપર્યો, કલ્યાણની ભાવના નહી, કલ્યાણની તૃષ્ણા છે. તેમ જેમ તમને બીજી તૃષ્ણા થાય છે, એમાં આ તૃષ્ણા થાય છે. તૃષ્ણા એટલે શું? તીવ્ર રાગ. આત્મકલ્યાણ તો અમારે કરવું જ છે, તીવ્ર રાગ અને પ્રતિબંધ છોડવો નથી, તો કે તમારી તૃષ્ણા છે એ મૂકી દો હવે, તમે નહીં થાય તમારાથી. જ્યાં તત્વ ઊંચામાં ઊંચા તત્વજ્ઞાનનો જ્ઞાનીઓના વચનોના આધારે સ્વાધ્યાય થાય છે, ત્યાં પ્રતિબંધક કારણો ઉપરની કોઈ ચર્ચા નથી, કોઈ ધ્યાન નથી, કોઈ લક્ષ્ય નથી, કોઈ વિચાર નથી, પ્રયત્ન તો હોય જ ક્યાંથી. આજની આ હાલત છે, જ્યાં જ્ઞાનીના વચનો ન હોય અને અજ્ઞાનીઓને અનુસરતા હોય જીવ પોતાના સંપ્રદાયના ગુરુ વગેરેને, એનો તો વિચારનો પ્રતિબંધ વિષયમાં પત્તો ખાવો જ મુશ્કેલ છે. પણ જે જ્ઞાનીઓ મોક્ષ માર્ગે વિચર્યા, મોક્ષ માર્ગ બતાવતા ગયા જાતા જાતા, એમના વચનોનો સ્વાધ્યાય કરનારને પણ પ્રતિબંધ ઢીલો ન પડતો હોય, પુરુષને પત્ની પ્રત્યેનો, સ્ત્રીને પતિ પ્રત્યેનો, કે પોતાના બાળકો પ્રત્યેનો, કે કોઈને મા બાપ પ્રત્યેનો, કોઈને ભાઈઓ પ્રત્યેનો, બહેનો પ્રત્યેનો, એ સત્સંગ એ સ્વાધ્યાય કોઈ દી સફળ નહીં થાય. આ વિષય ઉપર કૃપાળુ દેવે ઘણું હાઈલાઈટ આપ્યું છે. હજી તો સ્વર્ગવાસ નો થાય પણ હાજુ માંદુ થાય ત્યાં પ્રતિબંધ જોર કરી જાય. અનંતકાળથી જીવે ધર્મ સાધનો અનંતા કર્યા છતાંય મોક્ષ નથી થયો, એનું કારણ તો છે કે નહીં? આ મોટામાં મોટો આ કારણ છે.
હજી પછી શરીર પ્રતિબંધ તો હજી બાકી હજી ઉભો છે, પણ હજી કુટુંબ પ્રતિબંધ નો છોડી શકે, શરીર પ્રતિબંધ ક્યાંથી છોડવાનો હતો? હજી તો દૂરના ને છોડી શકતો નથી, તો નજીક ના ક્યાં છોડે? શરીર તો નજીક નું છે, ઓલા તો આઘા છે બધા, અને એમાં તો શું છે, કોઈની અરે રાગ વાંધો પડે તો દ્વેષ થઈને ઉભો રહી છે. ઘણો સંબંધ હોય પણ હવે બગડી ત્યારે બગડી, તો હવે બોલ્યા વ્યવહારે નથી, પછી ભલે બાપ દીકરો હોય અને પતિ પત્ની હોય તો ડિવોર્સ લે છે. એ તો ઉદય પૂરો થાય, કારણ દ્વેષ, ઉદયમાં દ્વેષ આવે રાગના બદલે, થાય છે કે નહીં? શરીરમાં તો એવું થતું નથી, તો એક ધારો રાગ જ કરે છે શરીર પ્રત્યે, તો જે એ તો જેથી આકરું છે, પણ પ્રતિબંધ મૂકે જ છૂટકો છે, તો જ કલ્યાણના માર્ગે આગળ જઈ શકાય, નહીતર જઈ શકાય નહીં. એટલે સાચા તત્વજ્ઞાનના અભ્યાસી જીવોમાં પણ આ કરુણાજનક સ્થિતિ છે. આપણે રોજ પ્રતિબંધની ચર્ચા કરીએ તો હારી જાય છે? આપણે તો રોજ પ્રતિબંધની ચર્ચા કોગદી જ ખાલી જતી છે, તો એમાં સફળતા કેટલી મળે છે? આ પ્રતિબંધ એમાં કુટુંબનો પ્રતિબંધ, અભિપ્રાય સહિતનો, એ કતલખાના મંડાવશે. શું કરશે? કતલખાના મંડાવશે, હોવું જ જોઈએ ને, કુટુંબનું તો કરવું જ જોઈએ ને, એ તો ફરજ છે, ધર્મ છે. કતલખાના માંડવા વાળો કઈ હોનાના બિસ્કિટ ખાય છે? એ તો બેકરીના જ ખાય છે. તો શું કરવા કરે છે એટલું બધું? કુટુંબ માટે કરે છે, કોના માટે કરે? માણસને પેટ ભરવા કેટલું જોઈએ, પણ જવાબદારી કુટુંબની મારી નાખે, દુર્ગતિમાં લઈ જાય. અને એટલા દુઃખ વેઠવા પડે, હોથા નીકળી જાય એટલા દુઃખ વેઠવા પડે. બહુ ઘણા પત્રોમાં વાત લીધી, 537, 522, 511, ઘણા પત્રોમાં, 528, ઘણા પત્રોમાં બધી વાતો આવી છે, ઘણો હાઈલાઈટ એમને બહુ આપ્યું છે. આપણું ધ્યાન જવું જોઈએ. સૌભાગભાઈ ને કે અંબાલાલભાઈ ને પત્રો લખ્યા છે, એમને મને પત્ર લખ્યા છે. આ પત્ર કૃપાળુદેવ મને લખ્યો છે, અને સિદ્ધિ મને આજ્ઞા કરે છે. એ આજ્ઞાનું ઉલ્લંઘન કરતા આનંદ સંસાર છે, મારે એમની આજ્ઞા તોડાય નહીતર ઓઢણી ઓઢે ધણી નહીં, ને ધણી નું કીધું માને નહીં, એના જેવું છે. અમે કોણ કે અમે તો કૃપાળુદેવ વાળા, એમની આજ્ઞા તો કઈ અમારે કઈ લેવા દેવા નહીં, એના જેવું છે. માથા ભારે સ્ત્રી હોય ને, આટલો તો એને ધણી લાવી દે પ્યારે, એ કહેવાય શું કે ભાઈ ફલાણા ની વહુ છે, એનું તો કે જરાય મારે ને એમ નામ આપે કૃપાળુદેવનું. પણ એ કે પ્રતિબંધ છોડો તો કે સાંભળે બીજા, અમે તો ઘરે ઈ ના ઈ. પ્રતિબંધ ઓછા થવાના ઉપાય કરો, અને નહીં તો કલ્યાણની તૃષ્ણાનો ત્યાગ કરો. ભૂલી જાવ આત્માનું કલ્યાણ કરવું છે. બીજા ઘણા કે ભલે અમારી જે ગતિ થઈ હોય એમાં તો અમારે તો અમારા કરવું જ છે, એના જેવું છે તમારું. તમે એમ જાણતા હો કે અમે જેમ વર્તીએ છીએ તેમાં કલ્યાણ છે, માત્ર અવ્યવસ્થા થઈ ગઈ છે એ જ માત્ર અકલ્યાણ છે, એમ જાણતા હો તો તે યથાર્થ નથી. અમે જેમ વર્તીએ છીએ એમાં કાંઈ વાંધો નથી, થોડી અવ્યવસ્થા હોય એટલું ઠીક છે, થોડુંક અવ્યવસ્થિત થાય છે પણ આમ બધું બરાબર છે એમ નથી ચાલી. વાસ્તવ્યપણે તમારું જે વર્તવું છે તેથી કલ્યાણ ન્યારું છે. કલ્યાણ તો કોઈ જુદી ચીજ છે, અને તે તો જ્યારે જ્યારે જે જે જીવને તેવો તેવો ભવસ્થિતિ આદિ સમીપ જોગ હોય ત્યારે તેને તે પ્રાપ્ત થવા યોગ્ય છે. એ કલ્યાણ ક્યારે પ્રાપ્ત થાય છે? એ જીવને ભવસ્થિતિ આદિ સમીપ જોગ હોય, કાલબ્ધિ પાકી હોય, પછી વાંધો નથી આવતો. આધાર લેવા માટે નથી પણ સમજવા માટે છે. ત્યારે તેને પ્રાપ્ત થવા યોગ્ય છે. આખા સમૂહને વિશે કલ્યાણ માની લેવા યોગ્ય નથી. કોઈ પણ આખો સંપ્રદાય મોક્ષમાં જાય એવું બનતું નથી. અરે જીનેન્દ્ર દેવના સમોસરણમાં બેઠેલા બધા જીવો કઈ મોક્ષે જતા નથી. આપણે અનંતવારજીને પાછા એમાં, અને એમાંય તે પામવા કરતા નહીં પામવા વાળાની સંખ્યા વધારે હોય છે. લોઢા કરતા હોનું ઓછું હોય જગતમાં. લોઢું લાખો ટનમાં ગણાય છે, હોનું લાખો તોલામાં ગણાય છે. ટન અને તોલા જેટલો જ ફેર છે એમાં, અને હીરા કેરેટમાં તોલાય છે. જેમ ઉપર જાવ એમ સંખ્યા ઘટે છે, એમ જગતના જીવો કરતા જ્ઞાનીઓની સંખ્યા ઓછી, જ્ઞાનીઓ કરતા મુનિઓની ઓછી, મુનિઓ કરતા કેવળ જ્ઞાનીઓની ઓછી. ઉપર જાવ એમ સંખ્યા ઘટતી જાય છે, અને કિંમત સંખ્યાની નથી, કિંમત તો ક્વોલિટીની છે, સંખ્યાની નથી. આખા સમૂહને વિશે કલ્યાણ માની લેવા યોગ્ય નથી. કે કોઈ આખો સમૂહને કલ્યાણ થઈ જાય તો કોઈ દી બનવાનું નથી, અને એમાં આ કાળમાં તો સવાલ જ નથી. આ કાળમાં તો હજારો લાખોમાં કોઈ એક જાગે તો એ બહુ મોટી વાત છે. એવો કાળ છે અત્યારે તો. એક જ જાગે ને તો એ બહુ મોટી વાત છે. અને એમ જો કલ્યાણ થતું હોય તો તેનું ફળ સંસારાર્થ છે. એ કલ્યાણનું ફળ જ સંસારના પ્રયોજનનું છે. કલ્યાણ ન કહેવાય એને, એમ કે છે. કારણ કે પૂર્વે એમ કરીને જીવ સંસારી રહ્યા કર્યો છે, આવું બધું કરીને સંસારી જ રહ્યો છે. અરે મોટા ભાગના જીવોને તો સંસાર સુખનો જે અભિપ્રાય છે એ બુદ્ધિ એવી થઈ જાય છે કે પછી ધર્મનું સાધન કરે કે ધર્મ સ્થાનમાં જાય ત્યાં પણ એને ઊંડે ઊંડે એમ થાય કે હું અહીંયા કંઈક આવું છું ને તો મારો સંસાર છે ને એ હેરો ભીરો રહેશે, સંસારની લીલી વાડી રહેશે. અભિપ્રાયમાં સંસારની વાડીને હુકમવી જ નથી, લીલી છમ રાખવી છે. એને સંસાર કદી મટે અને એના સંસારના દુઃખ કદી મટે કે કોઈ દી મટે. આમ જ કરીને જીવ સંસારી રહ્યા કર્યો છે. માટે તે વિચાર તો જ્યારે જેને આવવો હશે ત્યારે આવશે, એવો વિચાર તો જેને આવવો હશે ત્યારે આવશે. હાલ તો હાલ તમે તમારી રુચિ અનુસાર અથવા તમને જે ભાષા છે તે કલ્યાણમાંની પ્રવર્તો છો તે વિશે સહજ, કોઈ જાતના માનની ઈચ્છા વગર, સ્વાર્થની ઈચ્છા વગર, તમારામાં ક્લેશ ઉત્પન્ન કરવાની ઈચ્છા વગર મને જે કઈ ચિત્તમાં લાગે છે તે જણાવો. સારો પત્ર છે, પોતે લખે છે તો શું કરવા લખે છે એમ કે છે. વાત સાચી લખવી છે, પણ સાચી વાત કહેનાર કે લખનાર પણ નિષ્પ્રહી અને નિષ્કામી જોઈએ, ન માનની ઈચ્છા વાળો જોઈએ, ન કોઈ બીજો સ્વાર્થ જોઈએ એમ કે છે પોતે. અને તો જ એનો બોધ ચડે, નહીતર એનો બોધ બોધ જ નથી. એ પ્રકારનો રાગ છે, સંભળાવવાનો, કહેવાનો, સમજાવવાનો, એમાં કઈ વળે નહીં કોઈનું, એનાથી કોઈનું કલ્યાણ ન થાય. શું કહે છે, હાલ તમે તમારી રુચિ અનુસાર અથવા તમને જે ભાષે છે તે કલ્યાણ માનીને પ્રવર્તો છો તે વિશે મારે લખવું છે, સ્પષ્ટ લખવું છે. કદાચ તમને સારું ન હોય લાગે કે લાગે બીજી વાત છે એમ કે છે. શું, પણ કોઈ જાતના માનની ઈચ્છા વગર, સ્વાર્થની ઈચ્છા વગર અને તમારા આત્મામાં ક્લેશ ઉત્પન્ન કરવાની પણ ઈચ્છા મારી નથી કે હું આમ કહીને તમને ક્લેશ થાય માટે હલાવો કહું ભલે ખરાબ લાગે, એની પણ ઈચ્છા વગર જે કાંઈ ચિત્તમાં લાગે છે તે જણાવું છું. એમ કરીને એમણે નીચે યથાર્થ ભૂમિકા મુમુક્ષુની કેવી હોય એ વિષય ઉપર અહીંયા પ્રકાશ પાડ્યો છે. વિસ્તારથી લઈશું આપણે, સંપ્રદાયનો વિષય પણ થોડુંક એમને ચર્ચો છે, વિસ્તારથી લઈશું. પણ કેવું સ્પષ્ટ લખે છે, લખે છે કેટલું સ્પષ્ટ. આમ આમ કલ્યાણનો પ્રકાર છે, આમ અકલ્યાણનો પ્રકાર છે, અને એમ કહેવા પાછળ અમારે નિષ્કામ બુદ્ધિએ સહજપણે જે સત્ય અનુભવ ગોચર થયું છે એટલું જ કહેવું છે. અને એવા ધ્વનિથી, એવા અંડરટોનથી એ વાત આવતી હોય તો જીવને અસર થવા યોગ્ય છે, લાભ થવા યોગ્ય છે, એવું નિમિત્તત્વ એ વાણીમાં હોય છે. વિશેષ લક્ષ્મી.